તો એકડાસેના તો કે મુમુક્ષુના, મારે આત્માર્થી થવું છે, મારે મુમુક્ષુ થવું છે, હું આમ કરીશ તેમ કરીશ. પાછી અવળી ગાડી આલી. હજુ કે છે મુનિશ્રી કે છે કે મૂળ વાત એ છે કે હોય મતારથી તેહને થાય એનો આત્મલક્ષ. તેહ મતારથી લક્ષણો અહીં કયા નિરપક્ષ, પક્ષપાત વિના કયા છે, કારણ કે જીવ મતારથી છે, એને મતાર્થ મટાડવાનો છે. અને આ મતાર્થ એનો ચાર ભાગમાં વેચાયેલો છે. અનંત કાળથી એને જે પ્રાપ્ત નથી થયું એ આ ચાર પ્રકારની સમજ પ્રાપ્ત થઈ નથી. ગુરુતત્વ, દેવતત્વ, શાસ્ત્ર અને ક્રિયા, એટલી બધી વાત મનોવૈજ્ઞાનિક રીતે મૂકી છે કે લગભગ બધે જગ્યાએ આ બધા મુમુક્ષુઓ સ્વાધ્યાય બધું ચાલે છે, પણ વાત પકડમાં આવતી નથી. કેમ કે આપણે આત્માર્થી જવું છે ને, આપણે મુમુક્ષુ છીએ ને, અરે ભાઈ ભૂલી જા પેલા, આપણે મૂળભૂત અજ્ઞાની છીએ, એટલે અજ્ઞાની હોવાનું એક લક્ષણ છે કે આપણે મટાર્થી છીએ. આ મતાર્થની આપણી ઓળખ આપણને થવી જોઈએ. તો મતાર્થની પેલી ઓળખમાં કહ્યું કે એણે શું કર્યું, ગુરુ માનવામાં ભૂલ કરી, અને એ ગુરુમાં બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, આત્મજ્ઞાન નથી. પોતે પોતાના આત્મ સ્વરૂપમાં લીન થયા છે, પરભાવથી વિરક્ત થયા છે, સ્વરૂપમાં સ્થિત થયા છે, ઈચ્છા રહિત થયા છે. એટલી બધી વાત પકડાતી નથી. એટલે કે છે કે આમ કરું છું તેમ કરું છું, ખાતો નથી, આત્મા આમ છે તેમ છે, અહીંયા લખ્યું છે, આ બધા ચાડા કરે છે. એ આત્મજ્ઞાની કે હું કઈ લેતો નથી, માત્ર લીમડાનો લાડુ જ ખાઉં છું, એ આત્મજ્ઞાની નથી. એ હઠાગ્રહી છે, અને એવા હઠવાદ વાળા તો કાચના કટકા ખાનારા ઘણા મળે, અને લોખંડના ટુકડા ખાનારા પણ ઘણા મળે. ક્યાંય ભૂલથી ગુરુ તત્વની સમજમાં ફેરફાર હોય તો ક્યાંય ગુરુ માની ન લેવું, એને આત્મજ્ઞાની ગણવાની, એનો બહારનો ત્યાગ ઘણો છે. આપણી કલ્પનામાં ન આવે એવો છે. આપણને અહોભાવથી જે કામ હોય આબી રીતે રહીએ, 40 દિવસ સુધી જમીનમાં પડ્યો રહીએ છે, માથે ઘાસ ઉગી ગયું છે, તો એ આત્માર્થી નથી, એ મતાર્થી છે, અઠવાદી છે. તો તું ભૂલ કરીશ માં, એટલે કહ્યું કે અહીંયા બાહ્ય ત્યાગ છે, પણ બાહ્ય ત્યાગથી હજી મારું કામ પરિપૂર્ણ થયું છે, હવે મારે કંઈ કરવા જેવું નથી. આવું માનીને જે ચાલે છે એને કહેવાય છે અસદગુરુ. એ સમજે છે કે મેં બાહ્ય ત્યાગ ઘણો કર્યો, બાહ્ય ચિહ્ન અને લક્ષણ બહુ ધારણ કર્યા, એટલે હવે મારે બાહ્યનું બધું પૂરું કર્યું, એટલે મારે હવે કંઈ કરવાનું. અને આવા અશુદ્ધ ગુરુને સદગુરુ તરીકે માનવા, તેને દ્રઢ કરવા, એ મતાર્થ. આ એની પહેલી ભૂલ. જેમ એક ભૂલ છે એમાં બીજી ભૂલ હવે શરૂ કરે છે. બીજી ભૂલ દેવ તત્વને માનવાની. એને માટે કયો વિચાર આનંદ ગંજીને પદમાં આવે છે, સૂત્ર આવે છે, બરોબર યાદ રહી જાય તો એ સૂત્રથી ક્યારે ભૂલ ન. કયું સૂત્ર આવે છે? અવંચક યોગ, અવંચક ક્રિયા અને અવંચક, એટલે એના જીવનનો વંચક યોગ ટળી જાય છે. ત્રિયોગ કીધા છે ને, યોગ એટલે મળવું, જોડાવું. અવંચક યોગ એટલે જે પેલા એને મળે છે એ ગુરુ મળે છે, સદગુરુ મળે, આત્મજ્ઞાની ગુરુ મળે. આ શું થયું? અવંચક યોગ. અવંચક યોગ એટલે એ હવે છેતરનારો નથી, આભાસી નથી, પરંતુ સત્ય છે, યથાર્થ છે. એને પછી એને એ માર્ગ બતાવે, સાધના જે બતાવે એ અવંચક ક્રિયા. એટલે એ ક્રિયા છેતરનારી નથી, માયા નથી, વાસ્તવિક એનું ફળ આવશે. એટલે અવંચક ફળ, ચોક્કસ એ ક્રિયાનું એ જ ફળ આવે. અને અત્યાર સુધી એ અવંચક યોગ પ્રાપ્ત થયો નથી, ને વંચક યોગમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી કૃપાળુ દેવે કહ્યું કે વહ સાધન બાર અનંત કયો તદપી કચુ હાથ. કેમ અવંચક ફળ ન પ્રાપ્ત થયું? અવંચક ફળ પ્રાપ્ત કેમ ન થયું? અને અહીંયા પણ વાત કરી કે આ આપણું બધું નિષ્ફળ કરનાર કોણ છે? આટલા આટલા આપણા સાધનો, આટલી આટલી બધી ક્રિયાઓ, આપણી આ સાધનાઓ, આને નિષ્ફળ કરનાર કયું તત્વ આપણામાં છે? એ તત્વ આપણામાં છે. આપણે આત્માથી બનીને દોડાદોડી કરીએ છીએ, પણ એને નિષ્ફળ કરનારું તત્વ એને હજુ કાઢ્યું. હે, એના ઉપર લક્ષ નથી. એટલે આત્મસિદ્ધિનો સૌથી મોટો ઉપકાર કયો? તો કે મતારથી પણ બતાવ્યું એ, આત્મારથી પણ બતાવ્યું નહીં. ગુરુએ અમને આત્મારથી બનાવ્યા હતા નહીં અમે, બરોબર? અનાદિને આ મતારથીના લક્ષણોનો ભાગ આત્મસિદ્ધિમાં છે, એનું મહાત્મ્ય, એનો આશય, એનો ઉદ્દેશ, કે એ જે પુરુષ આપણને મોક્ષ માર્ગ બતાવે છે એ મતારથીમાં ક્યાં પડ્યા? તો કે જેને બતાવવો છે એનામાંથી મતાર્થ પેલા નીકળી જશે ને, તો જે આગળની ગાથાઓનો એને કંઈક ઉપયોગ છે, એને કંઈક મજબૂત થશે, નહીતર બાકી કંઈ રહેશે. આ ભૂલ ઓળખાવે છે. જે ભૂલ અનાદિની છે, જે ભૂલ ભાંગવાની છે, જે ભૂલ ટાળવાની છે, એ ભૂલને રાખીને બાકીનું કરશું તો અનંત વાર કર્યું છે, કર્યા કર. અસદગુરુ અનંત વાર મળ્યા છે, અનંત વાર અશાસ્ત્ર એનો યોગ કર્યો છે, અનંત વાર જીન્દ્ર મિત્ર રાગી દેવની ઉપાસના કરી છે. પછી કહેવાનું, પાછું ફરી રોવાનું કે અનંત વાર કયો કટ્ટદપી કચું, અનંત વાર કર્યો તો એક વાર વધુ કર, જેને રોવું જ છે તો ક્યાં વાંધો હતો હવે? આમ ને આમ ચાલ્યા કરશે. આ તૂટે ક્યારે? આ સર્કલ તૂટે ક્યારે? આ ભૂલ ભાંગે ક્યારે? કે જીવમાં મતારથી પણાનું લક્ષણ જાય ત્યારે. જોઈ જાય તો એને કઈ વાંધો નથી. એટલે પેલું સદગુરુની, એટલે ગુરુ તત્વની વાત કરી, પાકી એટલે થોડી બાકી હશે, એટલે અહીંયા બે પનાઈ આવ્યા. હવે શરૂ કરે છે. શું શરૂ કરે છે? દેવ કેવો હોવો જોઈએ? વિતરાગી દેવ, તીર્થંકર દેવ, સર્વજ્ઞ દેવ. આથી નીચેનો એકે ન ચાલે. અસ્ત્ર શસ્ત્ર વાળો દેવ ન ચાલે, માયાવાળો દેવ ન ચાલે, અનેક રિદ્ધિ સિદ્ધિ વાળો દેવ નહીં ચાલે. અહીંયા તો કેવો જોશે? તો કે વિતરાગી, પૂર્ણ વિતરાગી. બીજું તો કે સર્વજ્ઞ, એનામાં સર્વજ્ઞતા. અને ત્રીજું તીર્થંકર તત્વ હોવું જોઈએ. એ ઘણા મોક્ષે ગયા છે, કેવળ જ્ઞાન ઘણાને થયું છે, બધાય તીર્થંકર નથી. તીર્થંકર એ જ છે કે જેને જ્ઞાન પ્રાપ્તિ થયા પછી જગતના તમામ જીવોને આત્માની મુક્તિનો માર્ગ મળે એવા તીર્થની, એવા શાસનની, એવા ધર્મની જેણે સ્થાપના કરી છે તે એ તીર્થંકર છે. તીર્થંકર મોક્ષ માર્ગના પ્રવર્તક છે, મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે અને મોક્ષ માર્ગના શાસનની પદ્ધતિના સ્થાપક છે. એટલે એને તીર્થ શબ્દ મૂક્યો. તીર્થ એટલે તારે તે તીર્થ, જેના સહારે જીવ ભવસાગરને તરી જાય એવું તીર્થ જેને આપ્યું છે આપણને તરવાનું એક સાધન, એ તીર્થંકર કહેવાય છે. દેવ તત્વમાં તીર્થંકરની ઓળખાણ થવી જોઈએ. આપણે હવે વિચારીએ.
ઓમ એ દિન, એ દિન દેહ પ્રમાણને સમવ શરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનો રોકી રહે નિજ બુદ્ધિ. આ બધું વર્ણન બરાબર છે. તીર્થંકર દેવની વાણીમાં 35 ગુણો, 34 અતિશયો, એમની અદ્ભુત કાયા, તેમના દેહનો રોગ, તેમના દેહમાં રોગ નથી, દેહ સુંદર છે. યશવ વિજયજી મહારાજે કહ્યું, ઇન્દ્રચંદ્ર રવિગીરી તણા ગુણ લઈ ઘડિયું અંગલ લાલ રે. ઇન્દ્રના ગુણ, ચંદ્રના ગુણ, સૂર્યના ગુણ, હિમાલય પર્વતના ગુણ, આવા બધા ગુણો લઈને જેમની કાયા કાઢવામાં આવી છે અને જેમના સૌંદર્યની સામે ઇન્દ્રનું સૌંદર્ય પણ તુલના કરી શકે તેમ નથી, એવું જેમનું અદ્ભુત સૌંદર્ય છે, જેમના મળમૂત્ર દેખાતા નથી, શરીરમાંથી સુગંધ આવે છે, દુર્ગંધ આવતી નથી, એવા જેમના અતિશયો છે અને તેમના દેહનું પ્રમાણ આટલું છે, આ બધું સાચું હોવા છતાં આ વર્ણન એક અપેક્ષાએ આ ભારનું વર્ણન છે. જ્યારે સર્વજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય છે, તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે, ત્યારે દેશના માટે સમસવર્ણની રચના થાય છે. તેમાં ચાંદી, સોના, રત્નના 3 ગઢો હોય, તેમાં અદ્ભુત બેઠકો હોય. આ 3 ભુવનનો નાથ સમસવર્ણમાં બેસીને દેશના આપે છે. અશોક વૃક્ષ છે, ધુંધુપીના નાદ થઈ રહ્યા છે, પુષ્પની વૃષ્ટિ થાય છે, વાંસળીઓ વાગે છે, સંગીતમાં તાલ પૂરવામાં આવે છે, કરોડો માણસો અને કરોડો દેવતાઓ આવી સમસ્વરણમાં બેસે છે અને પોતપોતાની ભાષામાં સૌ સમજે છે, વાઘ વાઘની ભાષામાં અને ઘેટું ઘેટાની ભાષામાં સમજે છે. તરજુમાની વ્યવસ્થા વગર સમજી જાય એવી જેમની અદ્ભુત વચન સિદ્ધિ છે, વચન અતિશય છે, એ અરિયન પરમાત્મા જ્યારે દેવછંદમાં જાય છે ત્યારે તેમની સેવામાં ઓછામાં ઓછા 1 કરોડ દેવતાઓ રહે છે. આ બધા વર્ણનમાં જિનેશ્વર પરમાત્માનું વર્ણન પૂરું થાય છે એમ જે માની લે છે અને એમાં જે તેની બુદ્ધિ અટકી જાય છે તે છે મતાર્થી.
સંમત પત્ર આચાર્ય શ્રી જેવી ગર્જના કરી છે, કરીને કહે છે, હે તીર્થંકર પરમાત્મા, આ તમારું સમોસરણ છે એટલા માટે અમે તમને માનીએ છીએ તેમ નથી. આવું સમોસરણ અંબટ, પરિવ્રાજક કે જાદુગર કરી શકે? આ માયાજાળ હોઈ શકે, ઇન્દ્રજાળ પણ હોઈ શકે. આ મારું મસ્તક એટલા માટે ઝૂકે છે કે આવા સમસરણમાં આપ બેઠા હોવા છતાં આપના રૂવાટામાં ક્યાંય રાગ નથી, ક્યાંય મોહ નથી, ક્યાંય મમત્વ નથી. આપ વિતરાગ છો, અમારું મસ્તક વિતરાગતાને ઝૂકે છે. પ્રભુ, અમને તો આ આશ્ચર્ય થાય છે કે આ બધા વચ્ચે રહીને પણ તમને રાગનો અંશ સ્પર્શતો નથી. આવી બહાદુરી અને આવી શ્રેષ્ઠતા જગતમાં ક્યાંય જોવા મળશે? આ જોઈને અમારું મસ્તક ઝૂકે છે. પહેલાં જે વર્ણન કર્યું હતું તે બહારનું છે અને હવે 5 સૂત્રોથી જે વર્ણન થાય છે તે અંદરનું વર્ણન છે. તે તીર્થંકર દેવની સાચી ઓળખાણ માટે છે. એક શબ્દ છે જીન, આ જીન શબ્દ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. તે શબ્દનો અર્થ થાય છે જીતનાર. જેમણે જય કર્યો, વિજય મેળવ્યો તેને કહેવાય છે જીન. પણ કોના ઉપર જીત મેળવી, કોના ઉપર વિજય મેળવ્યો? રાગ, દ્વેષ, મોહ, કસાય અને ઇન્દ્રિયોના આ પાંચ ઉપર વિજય મેળવ્યો. પહેલો શબ્દ જીતરાગ. જીતરાગ એટલે જેણે રાગને જીત્યો છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે જગતમાં ખરેખરો બહાદુર એટલે મહાવીર અથવા યુદ્ધ નિષ્ણાંત જો કોઈ હોય તો તે છે જેમણે રાગને જીત્યો છે. તે જ ખરેખર સુરવીર છે. નમિરાજની પરીક્ષા કરવા ઇન્દ્ર મહારાજા આવ્યા. તેમણે કહ્યું કે નમિરાજ, તમે સંસાર ત્યાગીને મુનિ થઈને બેઠા છો, પણ હું તમને કહેવા આવ્યો છું કે તમે ક્ષત્રિય છો, મિથિલાના મહારાજા છો, હજુ પણ તમારા દુશ્મનો અને શત્રુઓ છે. તો જેઓ તમને નમતા નથી તેમને જીતીને નમાવીને પછી જ તમે માર્ગે તમે જાઓ. ત્યારે નમિરાજ ધીરેથી કહે છે, ઇન્દ્ર મહારાજા, તમારી સૂચના પ્રમાણે જ કરું છું. ફરક એટલો છે કે તમારા શત્રુઓ બહાર છે અને મારા શત્રુઓ અંદર છે. એકને જાણે છે જીત્યો તેણે પાંચ જીત્યા, પાંચને જીત્યા તેણે ચારને જીત્યા, અને ચારને જીત્યા તેણે દસને જીત્યા.
જીતવા જેવો જો કોઈ એક જ છે અને તે છે રાગ. આ રાગની આગ જેણે ઓલવી નાખી છે તે છે વિતરાગ. જેનામાં રાગ નથી, જેનામાં દ્વેષ નથી, જેનામાં મોહ નથી, જેનામાં કસાયો નથી અને જેણે ઇન્દ્રિયો જીતેલી છે તેને કહેવાય છે જીતરાગ. જીત દ્વેષ, જીત મોહ, જીત કસાય અને જીતેન્દ્રિય, આ ધરતી ઉપર વિજેતાનું સન્માન એમને મળવું જોઈએ કે જેણે રાગને જીત્યો, દ્વેષને અને મોહને જીત્યો, કસાયોને તથા ઇન્દ્રિયોને જીતી. શાસ્ત્રોને એમ કહેવું છે કે સંસારનું મૂળ રાગ છે. રાગ એટલે આસક્તિ, રાગ એટલે મૂર્છા, રાગ એટલે એટેચમેન્ટ, રાગ એટલે આકર્ષણ, રાગ એટલે ખેંચાણ, રાગ એટલે ઢળી જવું, ગમી જવું અને રાગ એટલે રૂચવું, સારું લાગવું અને રાગ એટલે અટકી જવું. ક્યાં અટકીને ઊભા છીએ આપણે? પદાર્થ નડતો નથી પણ પદાર્થ પ્રત્યેનો રાગ આપણને નડે છે. ભર્તુહરિએ બહુ અદ્ભુત વાત કરી કે અમે પ્રાપ્ત કરેલા પદાર્થો એની મેળે અમને પૂછ્યા વગર, અમને કયા વગર, અમારી સંમતિ લીધા વગર અમને છોડીને ચાલ્યા જાય તો અંદરમાં ભયંકર આગ સળગી ઉઠે છે. પદાર્થો એની મેળે છોડીને ચાલ્યા જાય એટલે કે તમે બેઠા છો અથવા તમે રાત્રે સૂતા છો, શેર લીધા છે અને રાત્રે 12 વાગે સમાચાર મળે કે શેરના ભાવ ગગડી ગયા, શું થાય? બહુ સારું થયું એમ તમે કહો કે અંદરમાં બળતરા થાય? તમારી ઈચ્છા નથી પદાર્થો છોડવાની, પણ પદાર્થો તમને છોડીને ચાલ્યા જાય તો અંદરમાં આગ સળગે. પણ સ્વતંત્રતાપૂર્વક, ઈચ્છાપૂર્વક પદાર્થોનો ત્યાગ કરી દો તો પરમ સુખનો અનુભવ થાય. ચક્રવર્તી 6 ખંડની સાહેબી છોડે છે હસતા મોઢે, અણગાર બનીને, નિર્ગંધ બનીને. તે ગાંઠ નીચે ઉભો રહે છે, તેની મસ્તીનો કોઈ પાર નથી. ઇન્દ્ર પણ તેની પાસે તૂચ લાગે છે, કારણ કે તે ચક્રવર્તીએ સ્વતંત્રતાપૂર્વક પદાર્થોનો ત્યાગ કર્યો છે. સાથે તેણે અંદરથી આસક્તિ કાઢી નાખી છે. જે ભીખ માગી રહ્યા છે તેની પાસે તૂટેલું એક પાત્ર છે, પરંતુ તેના પ્રત્યે આસક્તિ છે. જનક વિદેહીની સભામાં અષ્ટાવક્રજી સત્સંગ કરતા કહે, હવે પરીક્ષા કરવા કોઈએ કૃત્રિમ આગ લગાડી. અને કેવી આગ લાગી કે જનક વિદેહીના માણસો દોડતા આવ્યા અને કહ્યું કે મહારાજ, મહેલને આગ લાગી છે. હજારો માણસો બેઠા હતા તે ભાગ્યા, ઉભા રહે ખરા. જનક વિદેહી શાંત અવસ્થામાં એમ કહે છે કે મહિલાએ અન્ન આભીરે ઉજ્જવળ કિંચન, મિથિલા બળે છે એમાં માઠું કંઈ મારું કંઈ બળતું નથી, જે બળે છે તે મારું નહીં અને મારું હોય તો તે બળે નહીં. એટલામાં ભગવા વસ્ત્રો પહેરેલા સંન્યાસીઓ દોડ્યા. તેમને પૂછ્યું કે તમે કેમ દોડો છો? તેઓ કહે છે કે તમારી તુંબડી અને લંગોટી ત્યાં પડી છે, એ લેવા માટે જઈએ છીએ. આ એમ કહે છે કે મિથિલા બળે છે તેમાં મારું કંઈ બળતું નથી, અને સંન્યાસીઓ કહે છે કે તુંબડીઓ અને લંગોટીઓ બળે નહીં તેથી લેવા જઈએ છીએ. આ રાગનું તોફાન છે. રાગનો વિસ્તાર પદાર્થો સાથે નથી, મમત્વ અને આસક્તિની તીવ્રતા સાથે છે. સંસારનું મૂળ રાગ છે. જગતના ધર્મો એમ કહે છે કે દ્વેષ દૂર કરો, પ્રેમથી રહો, મૈત્રીભાવ કેળવો, એ સારું છે. પણ જૈન દર્શન એથી આગળ વધીને કહે છે કે રાગને દૂર કરો. કેમ? રાગ જો હશે તો દ્વેષ ઉત્પન્ન થશે, દ્વેષની ઉત્પત્તિ રાગને કારણે થાય છે, માટે જૈન દર્શન રાગને દૂર કરવાનું કહે છે.
જગતમાં અનંત જીવો છે એમાં રાગ ભાગલા પાડે છે. આ મારી વ્યક્તિ, આ મારો પદાર્થ, આ મારી વસ્તુઓ, આ મારા સંયોગ, આ મને ગમે છે, આ મને વહાલું છે, આ મારું છે. આમ રાગે ભાગ પાડ્યા એટલા માટે તો કમ્પાઉન્ડ વોલ કરવી પડે છે અને ખેતરમાં વાડ કરવી પડે. વાડ ન કરો તો ન ચાલે, ખેતરમાં વાડ કરવી પડે, નહીં તો કોઈ ઘૂસી જાય. આ કોણ કરાવે છે? રાગ કરાવે છે, રાગ વહેંચે છે, જુદા કરે છે. અને પાકલા પાડ્યા પછી આ મારું છે, આ મને ગમે છે, તેથી આસક્તિ વધે છે. આ મને ગમતું નથી તેને કહેવાય છે દ્વેષ. ઘણા પતિ પત્ની ઝઘડે ત્યારે કહેતા હોય છે, આ જન્મમાં મળ્યા તે મળ્યા, હવે પછી મોઢું જોવું નથી. હું કહું છું કે આવતા જન્મમાં એનું જ મોઢું જોવું પડશે, કારણ કે અણગમો અને દ્વેષ કર્યો પહેલા રાગ થાય છે, અને એ રાગ થયા પછી જે નડે છે તેના પ્રત્યે દ્વેષ થાય છે. ધૃતરાષ્ટ્રને કૌરવો પ્રત્યે રાગ, તો પાંડવો પ્રત્યે દ્વેષ થયો. ધૃતરાષ્ટ્ર રડે છે, હું પાંડવો માટે કંઈ કરી શકતો નથી. પાંડવો સુખી થાય અને કૌરવો સાથે રહેવો રહેવું જોઈએ એમ પણ કહે છે, પરંતુ મનમાં ઊંડે ઊંડે છે કે મારો દુર્યોધન મને વાલો છે અને સત્તા તો તેના હાથમાં જ આવવી જોઈએ, પાંડવોના હાથમાં નહીં. આ રાગ છે.
રામ અને રાવણને શું લેવા દેવા? કહો, મળ્યા જ નથી. શેનું વેર, શેનો દેશ, શેનો તિરસ્કાર? શા માટે વચમાં કંઈ આવ્યું એ રાગ આવ્યો? કોના પ્રત્યે? સીતાજી પ્રત્યે? સીતાજીને રાવણ પ્રત્યે રાગ નથી. એ તો રાવણને કહે છે કે તું અહીં આવીશ નહીં, છેટો રહે, અશોક વાટિંગમાં તું પગ મૂકીશ નહીં. રાવણની તાકાત નથી કે આ રેખા ભેદીને આગળ આવી શકે. પરદારાનો સંગ કરીને આખરે ઉગ્યું કોણ? હે રાવણ, પરદારાનો સંગ કરીને કોનું ભલું થયું છે? તને મારા દેહ પ્રત્યે રાગ છે, મારા પ્રત્યે નહીં. સીતાજીને રાવણ પ્રત્યે રાગ નથી, એટલા માટે તો રાવણને સીતાજીનું અપહરણ કરવું પડ્યું અને તેથી રામ પ્રત્યે દ્વેષ થયો. રામ તો વચ્ચે બિનજરૂરી આવી ગયા, છૂટકો જ નથી. રાવણ રામને વેચી વચ્ચે ખેંચી લાવ્યો. આ કોના કોનો ખેલ થયો? રાગનો ખેલ થયો? શાસ્ત્રો એમ કહે છે કે સંસાર પદાર્થમાં નથી, વસ્તુઓમાં નથી. સંસાર વ્યક્તિઓ કે ઘટનામાં નથી, સંસાર અંદરમાં રહેલો રાગમાં છે. ફરી વાર કહીએ છીએ કે મમત્વને કારણે, મૂર્છાને કારણે, મારા પ્રાણને કારણે રાગ થાય છે. સાગોડિયાની આપણી ગૌશાળામાં એક રાત્રે ગાય જોર જોરથી ભાંભરતી હતી. અમને થયું કે આને શું થયું? અત્યારે અમે ભરવાડને બોલાવીને પૂછ્યું કે આ ગાયને કેમ ભાંભરે છે? તો કહે, બીજો વાંધો નથી, પણ તેનું વાછરડું છેટે બાંધ્યું છે એટલે બૂમ પાડે છે. શાસ્ત્રો એમ કહે છે કે આ બધું રાગને કારણે થાય છે. પશુઓમાં પણ રાગ છે. એ વાછરડું મોટું થઈને ગાયનું શું સેવા કરશે? પણ મમત્વનો, મારાપણાનો રાગ, આના કરતાં પણ મમત્વની વાત વીર વિજયજીએ મહારાજે કહી.
આ અદ્ભુત વાત છે. વૃક્ષ પોતાના મૂળિયા ધન ઉપર ફેલાવે છે. વૃક્ષ જીવે જીવે કોઈ બહુના ધરતીમાં ધન ધાર્યું હોય અને તે જીવ ત્યાં નજીકમાં જો ઝાડ થયો હોય તો તે ઝાડ પોતાના મૂળિયા ધન ઉપર ફેલાવે છે. જેને ક્યાં શેરબજારમાં ધંધો કરવા જવું છે કે મૂડી રોકાણ કરવું છે, આ કોનું તોફાન છે? બધાને સંસારમાં જો કોઈ રાખનાર હોય તો રાગ છે. બધી આગ ઓલવાશે, રાગની આગ ઓલવાતી નથી. જેમણે રાગની આગ ઓલવી છે તેમના ચરણોમાં અનંતવાર નમસ્કાર. ભગવાન મહાવીર રાગ રહિત બન્યા. હે ભગવાન, અમે તમારા અતિશયો કે તમારા સૌંદર્યને જોઈને મુક્ત બન્યા નથી. તમે સંવત્સરણમાં બેસીને ઉપદેશ આપો છો એ માટે કે તમે ચાલો છો ત્યારે તમારા પગ નીચે સુવર્ણ કમળો મુકાય છે, તે માટે અમે મુક્ત બન્યા નથી. ભગવાન જ્યારે ચાલે ત્યારે વૃક્ષો ઝૂકે છે અને કાંટાઓ રસ્તામાં વેરાયા હોય તો તે સીધામાંથી ઊંધા થઈ જાય છે. પ્રભુ, આવો તમારો બાહ્ય થાટ તપ્તિ અને સિદ્ધિ છે, તે માટે અમો તમને નમસ્કાર કરતા નથી. આ બધું હોવા છતાં તમારા પગમાં તમારામાં રાગ નથી, એ અમને આશ્ચર્ય થાય છે. અને રાગ ન હોવાને કારણે આપ વિતરાગી છો, વિતરાગી છો તેથી અમને અમે તમને નમસ્કાર કરીએ છીએ. રાગના બે
પ્રકાર, રાગના બે પ્રકાર પડે છે, એક પ્રશસ્ત રાગ અને બીજો અપ્રશસ્ત રાગ. અપ્રશસ્ત રાગ એટલે ન કરવા જેવો રાગ, ધન પ્રતિ, સ્ત્રી પ્રતિ, પુરુષ પ્રતિ, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ ઉપરનો રાગ, તે અપ્રશસ્ત રાગ છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ ઉપરનો રાગ, તે પ્રશસ્ત રાગ છે. પાલનપુર પાસે માલણ ગામ છે, અમારી ત્યાં સ્થિરતા હતી. સવારે પ્રવચનમાં એક ભાઈ આવેલા, તે જ ભાઈ બપોરે 4 વાગે હાથ ઉપર પાટાપીની કરીને આવ્યા. મેં પૂછ્યું કે શું થયું તો કહે ફ્રેક્ચર. કારણ તો કે મારો ભાઈ મુંબઈથી લક્ષ સાબુ લઈને આવેલો અને મને કહ્યું કે આ સાબુ મારો છે, તને નહીં અડવાનું. હું રહી ન શક્યો અને મેં એ લક્ષ સાબુ વાપર્યો, તેથી બોલા ચાલી અને પછી મારામારી થઈ, મારો હાથ તૂટ્યો અને 6 મહિના માટે પ્લાસ્ટર થયું. આ લક્ષનો સવાલ નથી, પણ આ રાગ કરાવે છે. બહેનોને લગ્નમાં જવાનું હોય ત્યારે કેટલાય ઘરેણા પહેરે છે, એક પણ અંગ બાકી નથી રહેતું. કાન, નાક, હાથ, પગ બધે જ ઘરેણા પહેર્યા હોય. વરઘોડો બજારમાં નીકળે એટલે જુએ કે કેટલા જણ મારી સામે જુએ છે, પછી રાજી થાય. ઘરેણા તો રાજી નથી થતા કે અમારા મહાભાગ્ય કે શેઠાણીએ મને પહેર્યા. રાજી તો બહેનો થાય છે. આ ઘરેણા પ્રત્યેનો રાગ. બધું છૂટી શકે છે પણ રાગ છૂટી શકતો નથી. બધા સાગર તરી શકાય પણ રાગ સાગરને તરી શકાતો નથી. એવા રાગને જેમને જીત્યા છે તેવા જ્ઞાનીઓ ધન્યવાદને પાત્ર છે. બંને રાગ છોડવાના છે. અપ્રશસ્ત તો છોડવાના જ છે, પ્રશસ્તને પણ અંતે તો છોડવાના જ છે. સદગુરુ પ્રત્યે, અંતર્ગત પ્રત્યે અને શાસ્ત્રો પ્રત્યેનો રાગ પ્રશસ્ત છે અને તેનો ઉપયોગ બાહ્ય પદાર્થો પ્રત્યે રાગને છોડાવવા માટે કરવાનો છે. બાહ્ય પદાર્થો પ્રત્યેનો અપ્રશસ્ત રાગને છોડાવવા સદગુરુ અને શાસ્ત્રોનો આધાર લેવો પડે છે. પરંતુ છેવટેનું લક્ષ્ય પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ બંને છોડવાના છે. પછી જે અવસ્થા આવે તેને વિતરાગ અવસ્થા કહેવાય છે. સર્પણનો રાગ જાય તો વિતરાગતા આવે, રાગ જાય તો દ્વેષ પણ જાય, અને દ્વેષ જાય તો મૈત્રી પ્રગટ થાય.
રાગ જાય તો દ્વેષ પણ જાય, અને દ્વેષ જાય તો મૈત્રી પ્રગટ થાય. મૈત્રી પ્રગટ થાય એટલે ક્રોધ દ્વેષરૂપી અગ્નિ શાંત થાય. મૈત્રી ભાવનાનું નિરંતર જે ભાવન કરે છે તેના હૃદયમાં સળગી રહેલ રાગ અને દ્વેષરૂપી અગ્નિ ઓલવાઈ જાય છે. પણ દ્વેષની અગ્નિ રાગમાંથી પ્રગટ થાય છે. લાકડામાં ધુમાડો આવતો નથી, પણ લાકડું પાણીથી ભીનું થયેલ છે તેથી ધુમાડો આવે છે. તેમ દ્વેષની આગ રાગના કારણે જ આવે છે. આવો રાગ જેમણે જીત્યો છે તે તીર્થંકર પરમાત્મા છે. આવું જે માને છે, જાણે છે, તે આત્માર્થી છે. અને બાહ્ય વસ્તુઓને સમવર્ષણની માત્ર સિદ્ધિ અને રિદ્ધિને જ જુએ છે, તે મતાર્થી છે.
બસ જે વિચારણા ચાલી એ દેવતત્વની ચાલી, અને દેવતત્વની વિચારણાની અંદર મતાર્થીપણાની આપણી બીજી ભૂલ. પહેલી ભૂલ હતી ગુરુતત્વની. ગુરુતત્વની અંદરનો મહત્વનો મુદ્દો એમને આત્મજ્ઞાન થવું જોઈએ ગુરુને. ગુરુતત્વમાં જે ગુરુ હોય પણ એ ગુરુ આત્મજ્ઞાની હોવો જોઈએ. આત્મજ્ઞાની જેને આત્માનો અનુભૂતિ છે, આત્માનો સાક્ષાત્કાર છે, અને આત્મામાં જેની રમણતા છે, એટલું જ નહીં પણ જે પરભાવથી વિરક્ત થયા છે. આ ઓળખાણ સ્પષ્ટ એક એક તત્વ આપણે સમજીએ. બીજું તત્વ આવ્યું દેવતત્વ. એમાં કહ્યું કે જે જીન દેહ પ્રમાણને સમવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનને રોકી રહે નિજ બુદ્ધિ. દેવ છે, જીન છે, કોઈ વિકલ્પ જ નથી. જીનનો કોઈ વિકલ્પ નથી. જીન એટલે, જીન એટલે જે અહીંયા કહ્યું કે ચાર પ્રકારના, પાંચ પ્રકારના જીત જેને કીધી, એવા સરસ શબ્દ મેકો, જીત રાગ, જીત દ્વેષ, પાના 247માં છેલ્લા પેરામાં, જીત મોહ, જીત કષાય અને જીતેન્દ્રિય. આ પાંચ વસ્તુ ફરીથી યાદ રાખો કે જીત રાગ, જીત દ્વેષ, જીત મોહ, જીત કષાય અને જીત ઇન્દ્રિય. આ પાંચને જીત્યા છે તે જીન. હવે થયું છે એવું કે આ જીનને એનું એટલું બધું પુણ્ય છે, એટલે એ જીનનું પુણ્ય હોવાને કારણે જીનને એક બાહ્ય વૈભવ છે, બાહ્ય ઐશ્વર્ય છે. અને એ ઐશ્વર્ય શેનું છે? સમોષણ છે. પેલા તો એના દેહનું કેવું છે તો કે ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરી તણા ગુણ લઈ ઘડિયું અંગ લાલ રહી. અરે પ્રભુ, જગતમાં જે જે અણુઓ શ્રેષ્ઠ છે એ બધાને તે તે ગ્રહી ગ્રહીને આ આપમાંથી જડ્યા છે, તેથી આપ જેવું રૂપ અન્યનું નથી. ભક્તા મારી યાદ આવે પાછું કે ન આવે? કે પરમાણુ પણ એની અંદર જે શ્રેષ્ઠ પરમાણુઓ છે, અનંત પરમાણુઓ છે, પણ એમાંથી હે પ્રભુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમાણુઓ અત્યંત તેજસ્વી નિર્મળ કિંમતી એવા બધા ગ્રહણ કરીને આ તારા શરીરની રચના, તારા શરીરમાં એના પરમાણુઓને ઠાસો ઠાસ ભર્યા છે. એટલે તો તારા જેવું રૂપ એ કોઈ દેવનું જણાતું નથી. તો પેલા દેહ પ્રમાણ કેવો દેહ છે, કેવો સ્વરૂપમાન છે, કેવો સૌષ્ઠવ છે, કેવો સુરેખ છે, ભગવાનનો દેહ સુવર્ણ જેવો દેહ છે, એની અંદર એની કોઈ રચનામાં ક્યાંય કોઈ પણ પ્રકારની ખામી નથી. આવો સુંદર મજાનો દેહ પ્રભુનો, તો પેલા દેહ ઉપરથી અને નામ કર્મની પ્રકૃતિઓ કીધી છે એમાં દેહની પ્રકૃતિમાં સમરસ સંઠાણ જેનું છે. ભગવાનનું કેવું હોય? સમચતુર્સર, એટલે એના અંગ બરોબર માપીને રહ્યા હોય એવી રીતના લાગે. કોઈ વધારે મોટું નહીં અંગ, કોઈ વધારે અંગ નાનું નહીં, એટલે એના માપ છે. એ માપ આપણે બધા તો ન લક્ષમાં હોય, પણ જેને પ્રતિમા બનાવવાની હોય, જે પ્રતિમા બનાવે એને બરોબર ધ્યાન રાખવું પડે કે ભગવાનના ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી, ડાબા ખભાથી જમણા ઢીંચણ સુધી અને લલાટથી હથેળી સુધી આ બધું માપ સ્વપ્રમાણ હોય. એનું શરીર એટલું બધું માપમાં છે, એક જ માપ આવે એમ એની પદ્માસનની અવસ્થાની અંદર. એટલે એની પ્રતિમાની અંદર જેમ કોઈનો નીચેનો ભાગ કોઈ હોય તો પગ કોઈના લાંબા હોય અને ઉપરનો ભાગ નાનો હોય, કોઈનો ઉપરનો ભાગ મોટો હોય અને નીચેનો શરીરનો ભાગ નાનો હોય, કોઈના શરીરની અંદર ખૂંદ હોય, કોઈના શરીરની અંદર એવી ન્યોગ્રદ એટલે માથું એકદમ ડાળા માથા જેવું હોય અને પગ પાતળા સોટી જેવા હોય. પ્રભુનું શરીરનું વર્ણન દેહનું શાસ્ત્રકારોએ એટલું કર્યું છે. તો એની અંદર એ કહે છે કે આ તો સમચતુર્સર એવું એનું વિધાન છે કે એની અંદર કશું જ પ્રકારનું નહીં. ભગવાનની પ્રતિમા કેટલી સુંદર હોય! આવું સ્થાપત્ય શાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો છે ધર્મશાસ્ત્ર ઉપર, એવા કુશળ શિલ્પીઓ પ્રભુની જ્યારે પ્રતિમા બનાવે છે ત્યારે એના એક્સપર્ટ થઈ ગયા છે. એટલે સામાન્ય કરતા અત્યારે આપણે જયપુરની અંદર જોઈએ તો એ પ્રતિમા બરોબર મળે. એનું કારણ શું? કે આ બધાએ આ સોમપુરા જે છે એ બધાએ શાસ્ત્ર અનુસાર શિલ્પનો અભ્યાસ કરી અને પછી મૂર્તિ ઘડવા બેસે. એ ઘડે ત્યારે આ બધા માપ જુએ કે કાંઈ વધઘટ થતી નથી ને. આ તો જૈનની પ્રતિમા મારે બનાવવી છે એટલે એમાં કંઈ માથું મોટું કરી નાખવાનું, પગ ટૂંકા કરી નાખવાના, આ કશું જ નહીં. જે જીન દેહ, તો પહેલા વહેલા તો કહે છે તારો દેહ સરસ છે, અને બીજી સિદ્ધિ તારી કઈ છે? સમવસણ. પ્રભુને જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે ઇન્દ્રનું સિંહાસન હાલે છે. દેવાધિદેવ ઇન્દ્ર પોતાનું ઉપયોગ મૂકીને જુએ છે, ઓહો પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ્યું છે, એટલે એ પોતાની દેવોની સેના લઈને પ્રભુના સમવસણની રચના કરે છે. પ્રભુની સેવા કરવામાં મનુષ્ય અને દેવ એ બંનેમાં દેવો મનુષ્યને લાભ આપતા, જબરજસ્ત શાસ્ત્રમાં વાત આવે, દેવો હાજર થઈ જાય. જે રચના છે એટલે કહ્યું કે સમવસણની રચના મનુષ્ય કરી શકે એની હેસિયત નથી. ગમે તેવો ચક્રવર્તી હોય તો એનું ધન આ સમવસણની રચનામાં આ ત્રણ ગઢ કરવા એમાં જ લૂંટાઈ જાય. ત્રણ ગઢ સોના રૂપાને મળે, તેમાં પ્રભુનું સિંહાસન, એ પ્રભુની છત્ર, એ માળાઓ, આ કામ નથી એનું. અને 1 કરોડ દેવતાઓ તો પ્રભુની સેવામાં હાજર હોય, પ્રભુ ચાલે ત્યાં એને સુવર્ણના કમળો રચાતા જાય, અને પ્રભુની દેશનાની અંદર એ પારિજાત પુષ્પોની વૃષ્ટિ થતી જાય, એ વાયુ બરોબર સમ પ્રમાણમાં વાય, 4 યોજન સુધી કોઈ પણ પ્રકારનો અકાળ નહીં, કોઈ પણ પ્રકારની મહામારી નહીં, રોગ નહીં, અપાયા પગમાતિશય, કોઈ પણ પ્રકારનું કષ્ટ ક્યાંય કોઈ જીવને ન થાય, આ બધું સામર્થ્ય મનુષ્યનું તો છે નહીં, એ સામર્થ્ય દેવતાઓનું છે. દેવતાઓ પાસે લબ્ધિ છે, રિદ્ધિ સિદ્ધિ છે, બધું છે, પણ વિતરાગતા નથી. એટલે વિતરાગ પરમાત્માની ભક્તિ કરે છે. ઇન્દ્ર નાચે છે, શાસ્ત્રમાં તો વર્ણન એટલું સરસ આવે કે એ જ્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે એ ભગવાનનો નવડાવવા માટે એનો અભિષેક મહોત્સવ કરવા માટે મેરુ પર્વત ઉપર એને લઈ જવાનો. તો આ એનો કલ્પ આચાર છે. તો કે છે કે ઇન્દ્ર કોઈને હાથ અડાડવા દેતો, પોતે 5 રૂપ ધારણ કરે છે. એ કે પણ 5 રૂપ દેવોને આમ આવી રીતે ભગવાનને લઈ જતો કે 5 હું જ કરીશ, બીજા કોઈને ચાન્સ આપીશ નહીં, જેમ ઘણાનો હોય છે ને, બધો આદેશ મારે લેવો છે. એટલું સરસ કરે છે. આવું સિદ્ધિ ભગવાનની છે, સમવસણની સિદ્ધિ, એ પ્રભુ ચાલે છે એની સિદ્ધિ, એ પ્રભુની દેશના હોય છે તે સમયે એના રાગ, એની વાણી, એની વાણીની કેટલી સિદ્ધિ હોય છે કે સૌ તિર્યંચ પ્રાણીઓ પણ પોતપોતાની ભાષામાં એ સમજે છે, અને કોઈને ન સમજાય ન સંભળાય એવું પણ બનતું નથી. આ બધા અતિશયો છે, પણ આ બધા પુણ્યના પ્રકારો છે. કોઈ બા ભેદભાવ નથી. આવી અદભુત ભગવાનની તો પણ કે છે જો એ જીનનું વર્ણન છે એમ સમજે આ મતાર, કે આ જીનનું વર્ણન છે. તો કે છે વર્ણન સમજે જીનનું, રોકી રહે નિજ બુદ્ધિ. મારા ભગવાન એનું આવું હોય તો જ મારા ભગવાન. એટલે ઉદાહરણ આપ્યું સમંતભદ્રનું. સમંતભદ્ર આચાર્યએ કહ્યું કે ભગવાન આ બધું જ છે, પણ તારું આવું સમવસણ એ તો જાદુઈ નગરી છે. આની રચના તો પેલો અંબડ પરિવ્રાજક હતો ને, જે સુલસાને ભવામાં આવી ભમાબામાં આવ્યો તો એ કરી શકે, જાદુગર પણ કરે. કેલાલને કયો તો સ્ટેજ ઉપર આવી રચના કરી શકે. આ માયાજાળ, આ ઇન્દ્રજાળ, એટલા માટે કંઈ અમારું મસ્તક તમને ઝૂકતું નથી. આ તમારી સમવસણ આદિ સિદ્ધિના કારણે અમે તમને નમસ્કાર કરીએ છીએ એવું માનશો નહીં. સમંતભદ્ર આચાર્ય કહે છે કે આ બધા હોવા છતાં તમને ક્યાંય રાગ નથી, તમને ક્યાંય મોહ નથી, તમને એક પણ પદાર્થનું મમત્વ નથી. આપ પૂર્ણપણે વિતરાગ છો. તમારા અંતઃકરણમાં રહેલી આ વિતરાગતાને અમારા નમસ્કાર છે. અમે તમારી વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ, તમારી વિતરાગતાનું પૂજન કરીએ છીએ. તમારા બાહ્ય વૈભવનું નહીં, એ પુણ્યનો પ્રભાવ છે, દેવોના કારણે છે, અમને એની સાથે કઈ સંબંધ નથી. એ ન હોય તો તમે જીન નહીં, તો તમે જીન છો જ. જેને રાગને જીત્યો છે, સૌથી મહત્વ રાગને જીત્યો છે, બધા જ પ્રકારના જીતની અંદર સૌથી મહત્વ કેને આપ્યું? રાગ. જે જીતરાગ થયા છે એ જ વિતરાગ છે. જીતરાગ થયા વિના વિતરાગ થઈ શકાય, અને એ જીતરાગ થયા છે કારણ કે એ જીતદ્વેષ થયા છે. એ જીત મોહ થયા છે, જીત કસાય થયા છે, અને જીત ઇન્દ્રિય થયા છે. એનો ક્રમ છે. સૌથી પ્રથમ સાધકને પોતાની ઇન્દ્રિયો ઉપરનું જીત મેળવવી પડે. બહુ કઠિન, બધું ગમે એટલી ધર્મની ઊંચી ઊંચી વાત કરતા હોય પણ પાંચ ઇન્દ્રિયના વિષય છે એના ઉપર એ નબળો પડી જાય. આંખનું, કાનનું, નાકનું, જીભનું અને સ્પર્શનું, આ ઇન્દ્રિયોના વિષયો છે. આ બિલકુલ છેલ્લી કક્ષા છે, એના ઉપરથી જે હટી જાય આગળ વધી શકતો જ નથી, પતી ગયો. આ જીતેન્દ્રિય થઈ શકતો નથી. અને કૃપાળુદેવે કહ્યું કે તત્વ જેને પામવું છે એ આત્માની અંદર જે ગુણો કીધા એમાં ત્રણ ગુણો આત્મિક કીધા અને એક ગુણ જીતેન્દ્રિયનો કીધો. એને કહ્યું કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળપણું અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્કૃષ્ટ પાત્ર છે, ઉત્તમ પાત્ર છે. તો વાંધો એ છે બધામાં કે વિશાળ બુદ્ધિ પણ છે, ઘણા કેટલા ઇન્ટેલિજન્ટ છે, કેટલા ટેલેન્ટેડ છે, ખૂબ અભ્યાસ કરેલો છે, વેલ ટ્રાવેલ, વેલ નોલેજ, નોલેજેબલ, આ બધા હોવા છતાં જીતેન્દ્રિય નથી. અને પેલું હારી જાય છે ક્યાં જીતેન્દ્ર, તરત જ કે આ નિયમ છે મારાથી નહીં થાય, આ એ બિલ મારાથી નહીં થાય, અપથ્યનો ત્યાગ મારાથી નહીં થાય, અભક્ષ્યનો ત્યાગ મારાથી નહીં થાય, અપેયનો ત્યાગ મારાથી નહીં થાય. આટલો ઇન્ટેલિજન્ટ માણસ છે, વિશાળ બુદ્ધિ છે, ખૂબ ભણ્યો છે, અને એને ઘણીવાર એમ થાય છે કે શિક્ષણમાં મારા જેવું કોઈ નહીં, પણ ઇન્દ્રિય ઉપરનો વિષય જરાય નહીં, વિજય નહીં. તો પેલું જીતેન્દ્રિય પણ, અને જીતેન્દ્રિય પણ આવ્યા વિના જીત કસાય કસાયો અને જીતી ન શકે. આ કસાયો શું છે? ક્રોધ, માન, માયા અને લોભ. આ મુખ્ય કીધા છે, એને 16 પ્રકાર કીધા છે, બહુ તીવ્ર, એનાથી ઓછા, એનાથી ઓછા ને એનાથી ઓછા, એમ ચાર ચાર ભાગ એના પાડ્યા છે. પણ આપણે એ બધી વિગતમાં જઈતા નથી. પણ કસાય નહીં જીતી ન શકે, જેને ઇન્દ્રિયના વિષય ઉપરનું જેને જીત નથી એના કસાયો કોઈથી શાંત ન થાય. કેમ કે એક વસ્તુ કંઈક હોય તો તરત એનો મગજ જાય, પીતો જાય, આ ચા ગરમ કેમ નથી એ એનાથી સહન થતું. ક્યાંક કોક એની અંદર આઘુ પાછું કંઈક કડક ઓછી થઈ ગઈ હોય, ક્યાંક સાકર ઓછી વધતી થઈ ગઈ હોય તો એનો કસાય જોર કરશે. કારણ કે એને ઇન્દ્રિયોનો વિજય નથી, એને કસાયનો વિજય ક્યાંથી થવાનો? આ કપડાં બરોબર નથી, આ મને આ નથી આપ્યું, આ બરોબર નથી. તો ત્યારે એને કામ ક્રોધ, એનો માન કસાય ઉછળે, એનો લોભ કસાય ઉછળે, આ ક્યારેય જીત કસાય બની શકે નહીં. આ ક્રમ છે, સમજી લેવો પડે કે પહેલો વિજય ક્યાં મેળવવો પડે? ઇન્દ્રિયોના વિષય ઉપર. આ તુચ્છ છે, આ જગતના પદાર્થો છે માત્ર, અને એને શરીર છે, એ શરીરમાં પણ એક ઇન્દ્રિય છે, એક ઇન્દ્રિય છે. કૃપાળુદેવે તો સૌ સરસ મજાનું આપણને ઉપદેશ છાયામાં કહ્યો છે કે એક એક ઇન્દ્રિયોનો વિષય એક બે ઇંચના સ્થાનમાં જ રહેલો છે, વધારેમાં વધારે. બે તસુ શબ્દ મૂક્યો છે એમણે, કે બે તસુ. આટલો વિજય જે મેળવી શકતો નથી, આંખ કેટલી છે? આટલી. આંખ બંધ કરી દીધી, જે દ્રષ્ટિનો વિષય એને મૂંઝવે છે, જે રૂપની પાછળી ગાંડો બહેનો છે, જેમાં એ વિવેક ભાન ભૂલાવે છે, એ રૂપ આખું કેટલામાં છે? એ નાક કેટલું છે? એ જીભ કેટલી છે? જે સ્વાદ છે એ જીભથી આગળ સ્વાદ ખરો? બે તસુની પાછળ સ્વાદ ખરો? તો કે બિલકુલ નહીં. એની અંદરના કોઈ પણ તો કાંઈ નહીં, કાંઈ ખબર ન પડે. જો જીભને વડોટીને તમે મૂકો એટલે કડવી ડબા કેવી રીતે ખવાય? બે હાથમાં ગોળી લીએ, મોઢું ફાળે, અને ચીપીઓ જેમ અંદર નાખ્યો હોય ને એમ એ ગોળી ગળા આગળ નાખી દઈએ અને પછી ફટ લઈને વહી જાય. કારણ કે ત્યાં એની જીવા ઇન્દ્રિય રસેન્દ્રિય કામ કરતી, તો એને જે કાંઈ મુશ્કેલી છે, મથામણ છે, એ બે તસુના જગ્યામાં છે. એમ જ સ્પર્શેન્દ્રિયનું છે. જ્ઞાનીઓ કે છે આટલું નથી જીતાતો, એને આખો સંસાર જીતવો છે. તો જીતેન્દ્રિય પછી જીત કસાય કીધું છે. એક એક વાત કેટલી સરસ છે. જીત કસાય, હવે કસાઈને તું જીતી લે. જો ઇન્દ્રિયો ઉપરનું જીતાઈ ગયું હોય તો કસાઈના કારણો લગભગ રહેતા, શેના માટે દે, શું કરવાનું? જેને ઇન્દ્રિયોનો રસ જીતાઈ ગયો છે, એમાં એ સમ બની ગયો છે, એને કસાય છે ને કારણે આવશે? બહુ ઓછું કારણ આવશે, પછી નાના મોટા કારણો આવશે. પણ અહીંયા પણ એને માટે ત્રીજું મૂક્યું છે કે હજી જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી કસાય. તો જીત રાગ, પછી આમ તો જીત દ્વેષ કીધો છે, રાગ અને દ્વેષ. રાગ નથી તો દ્વેષનું અસ્તિત્વ. આ જૈન દર્શન બહુ વૈજ્ઞાનિક રીતે ચાલે છે. તમે કેમ વિતરાગની વાત કરીને વિત દ્વેષ કેમ ન કીધું? અને લોકોને વધારે વધારે ભયંકર દ્વેષ લાગે. તો કે રાગ જ્યાં નથી ને ત્યાં દ્વેષની સંભાવના. આ જગતની અંદર કેટલા બધા લોકો રહેતા હશે, કેટલા મકાનો હશે, એ મકાનોને કેટલા લોકો પાસે ગાડી હશે વગેરે હશે. આપણને જેની સાથે કોઈ રાગના સંબંધ નથી એના પ્રત્યે દ્વેષ ના થાય? અત્યારે કોઈ અમેરિકાનો, લંડનનો, આફ્રિકાનો કે સિંગાપોરનો કોઈ માણસ ગમે તે કરતો હોય, કદાચ અકૃત્ય કરતો, આપણને દ્વેષ ન થાય? કાંઈ રાગ જ નથી, રાગથી દ્વેષ છે. એની ગાડીમાં કંઈ થાય તો આપણને કંઈ થાય, એના પરિગ્રહમાં કંઈ થાય તો કંઈ. તો દ્વેષ નથી, દ્વેષનું મૂળ રાગ છે. રાગ વિના દ્વેષ નથી. તો પેલા રીગ જીત રાગ થયો તો જીત દ્વેષ ઓટોમેટિકલી થઈ ગયો. જે જીત રાગ થયો એ જીત દ્વેષ થયો, અને જીત દ્વેષ થયા પછી કે જે જીત મોહ, મોહ હશે ત્યાં સુધી કસાય આવશે. અને મોહ ગયો તો કસાયનું કોઈ કારણ નથી. અને એ કસાયનું કારણ આપણે આ જે ઇન્દ્રિયની આપણે વાત કરી એ ઉપર છે. તો આખી વાત કરીને એને કહ્યું કે દેવનું સ્વરૂપ શું, જીનનું સ્વરૂપ શું? તો કે દેહ પ્રમાણ પણ નહીં. જીનનું પ્રમાણ, દેહ પ્રમાણ નહીં. અને સમવસણ આદિ સિદ્ધિ અને રિદ્ધિ એ પણ જીનનું સ્વરૂપ નહીં. જીનનું સ્વરૂપ વિતરાગતા, જીનનું સ્વરૂપ વિતરાગતા. આ બધાની અંદર વિતરાગતા છે. જેણે આસક્તિનો ત્યાગ કર્યો છે, મમત્વનો ત્યાગ કર્યો છે, પદાર્થ ઉપરની મૂર્છાનો ત્યાગ કર્યો છે, એ બધું મારાપણાનો ભાવ. સૌથી પ્રથમ મોહ થવાય, મોહનું કારણ શું? મારાપણું, મમત્વ. કૃપાળુ દેવે 6 પદના પત્રમાં કહ્યું, આપણા બે અવગુણ મોટામાં મોટા જેનાથી બાકીના બધા શરૂ થયા, કયા કયા? અહમ અને મમત્વ. અહમ એટલે દેહ આધારિત, શરીર આધારિત. શરીર તે હું, શરીરની પર્યાય તે હું, એટલે એના આધારિત અને એના સંબંધિત જે થયું એ મમત્વ. દેહ છે એ મૂળ તત્વ, જે પોતે નથી એને પોતે પોતાનું હું છું એવું માનવું, અને પછી એના સંબંધિત જે છે એને મારું માનવું. આપણે મારું કોને કહીએ છીએ? દેહના સંબંધમાં છે એને જ મારું કહેવાય. આ શર્ટ મારું છે, આ શર્ટ મારું છે, ક્યારે કહીએ છીએ? દેહ સંબંધિત છે. આ દીકરો મારો છે, આ દીકરો મારો છે, શું સંબંધ થયો તને? દેહનો સંબંધ, દેહ થકી સંબંધ છે. પરિવારો, સંબંધીઓ, આ બધા દેહ આધારિત છે. એના કેન્દ્રમાં પોતાનું શરીર છે. પોતાનું શરીર નથી તો કોઈ સગો નથી, કોઈ પરિવાર નથી, કોઈ મિત્રજન છે નહીં. બધું દેહ આધારિત છે. એમાં ઘર મારું છે, આ પરિક્રમ મારો છે, આ આભૂષણો મારા છે, આ જર જવેરાત મારી છે, આ ધન મારું છે, આ પદ મારું છે. પદ સાથે પણ ભાવ થાય, પોતાને એવી ડિગ્રી પ્રાપ્ત થઈ હોય કે અમે આટલું ભણ્યા છીએ એટલે આ અમારી ઉપાધિ છે. આ બધા દેહ સંબંધિત છે કે આત્મા સંબંધિત છે? બધું દેહ સંબંધિત. એટલે બે વાત કૃપાળુ દેવે તો બહુ સંક્ષેપમાં આપણને કીધી કે એક અહમ અને બીજું. અહમ માં ભૂલ કરી, અહમ માં શું ભૂલ કરી, હું આત્મા છું એમ નહીં પણ હું શરીર છું, એટલે મમત્વમાં શું ભૂલ થઈ કે આ દેહ સ્ત્રી પુત્ર પરિગ્રહ સંગ્રહ બધું મારું છે, કેને કારણે, કેનું મારું છે એટલે કોનું છે, શરીરનું છે, પણ શરીર તું નથી, અહીંયા ભૂલ થઈ ગઈ કે તારું સ્વરૂપ એ શરીર, જેમ જીનનું સ્વરૂપ એનું સમવસણ નથી, એનો દેહ નથી, દેહ શોભાયમાન છે, સ્વરૂપમાન છે, છતાંય જીનનું આંતરિક સ્વરૂપ નથી, અને એનું પોતાની પરિગ્રહ મારા પણ આખું સમવસણ છે, રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર છે, તો પણ એનું સ્વરૂપ નથી. અમને સ્પષ્ટ ઓળખાણ છે, મતાર્થીને કહે છે કે ભાઈ આ જે કંઈ છે એ અમારે જીનેશ્વરના આંતરંગ સ્વરૂપ સાથે છે સંબંધ છે, અને જીનેશ્વરનું અંતરંગ સ્વરૂપ છે એ જીત રાગ છે, જીત દ્વેષ છે, જીત મોહ છે, જીત કસાય છે અને જીતેન્દ્રિય છે. આ બધા જ પ્રકારના જેથી જેનાથી જગત જીતાયેલું છે એને આણે જીત્યા છે. એટલે આનંદ ગંજી મહારાજે કહ્યું, જેણે તે જીત્યા રે તેણે હું, હે પ્રભુ પરમાત્મા, જેને તું જીતી ગયો છું એણે મને જીતી લીધો છે. આવું વાત કરીને આપણને સમજાવે છે. તો અહીંયા કે છે કે આ રાગ આ મોહ ક્યાં સુધી છે, તિર્યંચમાં પણ છે, મનુષ્યમાં તો છે જ, ગાય ભાંભરે છે એનું વાછડું જરાક દૂર છે, હવે એનું વાછડું એને કમાઈને દેવાનું છે, એનું વાછડું એની સેવા કરવાનું છે. મનુષ્યમાં તો હજી થોડો સ્વાર્થ બતાવે કોઈ કે અમને મોહ છે દીકરા ઉપર કારણ કે એ અમારી સેવા કરશે, પણ વાછડું કરશે ગાય નહીં. તો કે છતાં એ રાગ છે, એટલે પશુઓમાં તિર્યંચમાં પણ આ રાગભાવ મોહભાવ છે. પછી આગળ કહ્યું કે કોઈ એવો લોભિયો મરીને એ જગ્યાએ ઝાડ થાય, એકિન્દ્રિયમાં ચાલ્યો જાય, તૃષ્ણાને કારણે એકિન્દ્રિયમાં જાય, તો કે છે એનું પણ યશોવિજયજી મહારાજ કે છે કે આણે પણ પોતાના મૂળિયા એ ધન જે દાયટું હોય ને એના ઉપર ફેલાવે, એને વાપરવું છે ભવિષ્યમાં, એને કામ આવશે, કશું જ નહીં, એને એનો ઉપયોગ થવાનો નથી, પણ એની મૂર્છા ટળતી નથી, જન્મો જન્મ આ ચાલી આવે છે. જુઓ ગતિ બદલાય, દિશા બદલાય, દેહ બદલાય, યોનિ બદલાય, પણ આ અંદર રહેલો આ ભાવ છે એ ચાલ્યો આવે છે. આ પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા કાંઈ. કૃપાળુદેવે કહ્યું કે ક્રોધાદિક તરતમ્યતા સર્પાદિકની માય, સર્પની અંદર જે આખી તરતમતા છે એ ક્રોધની જે છે, ધુઆ ફુઆ છે, એનું કારણ એના પૂર્વજન્મનો સંસ્કાર. એમ આ બધામાં જે લોભનો પ્રયત્ન છે, આજે ચરુર ઉપર નાગ પણ મણિધર થઈને બેસે છે, ઝાડવા પણ પોતાના વેલા અંદર એક મૂળિયા એની ફેલાવે છે, આ લોભનો સંસ્કાર છે. આ બધા કસાયો એના સંસ્કારો, રાગ દ્વેષ એના સંસ્કારો, જીવની અંદર એટલા સંસ્કાર રૂપે જન્મો જન્મ સુધી જતા નથી. એટલે જ્ઞાની પુરુષ કે છે મતાર્થીને કે જેની દ્રષ્ટિ આવી બાહ્ય છે, રિદ્ધિ સિદ્ધિ ઉપર છે, દેહના લાલિત્ય સ્વરૂપ ઉપર છે, આ મતાર્થી છે, જે અંતરંગનું સ્વરૂપ ઓળખતો નથી, એટલે સમવસણની માત્ર રિદ્ધિ સિદ્ધિ જુએ છે, એ મતાર્થી છે. આગળ
મતાર્થી તે છે, મતાર્થી છે તે તીર્થંકર દેવોની રિદ્ધિ સિદ્ધિ જોઈને રાજી થાય છે, બહારના વર્ણન અને ઠાઠમાઠથી રાજી થાય છે. તીર્થંકર દેવોનું પુણ્ય અલૌકિક છે, 64 ઇન્દ્રોને ભેગા કરો અને એમનું જે સૌંદર્ય છે તેના કરતા અનંત ગણું સૌંદર્ય તીર્થંકર દેવોનું છે. અરે એક આંગળીનો ભાગ હોય તો ભાગ હોય તેના જેવું રૂપ જો રચવું હોય તો 64 ઇન્દ્રો ભેગા થઈને રચી ન શકે એવું અલૌકિક સૌંદર્ય છે. આ બધું તો છે, પરંતુ માત્ર આ તીર્થંકર પણ છે અને અંદરની વિતરાગતાને ન જાણે તો એ મતાર્થી છે, આત્માથી નહીં. આપણો સંબંધ વિતરાગતા સાથે છે. કરોડો દેવતાઓ કે ત્રણ ગઢ ઉપરના હીરા માણેકના કાંગરા સાથે નથી. તીર્થંકર દેવને અદભુત પુણ્ય હોય પણ એ નવાઈ નથી. આશ્ચર્ય તો એ છે કે આ બધા વચ્ચે તેઓ વિતરાગ રહ્યા છે.
તમે કોઈના લગ્નમાં ગયા હો, સરસ હોટેલમાં ઉતારો હોય અને ઘેર જાઓ, પછી કોઈ પૂછે કે વ્યવસ્થા કેવી હતી, આગતા સ્વાગતા કેવી હતી, તો મો બગાડી કહેશો કે ઠીક હતું, ખાસ નહીં. આ જે દુઃખ થયું તે કોના કારણે? દુઃખ રાગના કારણે થાય છે, થાય દ્વેષ રાગના કારણે થાય, અશાંતિ અને મૂંઝવણ પણ રાગના કારણે થાય, કર્મનો બંધ રાગના કારણે થાય, ટેન્શન રાગના કારણે થાય. રાગ ગયો તો ટેન્શન ગયું, મૂંઝવણ ગઈ, સપ્રેશન ચિંતા બધું જ ગયું. આ આગ રાગની છે. રાગ ગયા વગર સંસાર નહીં જાય, તેમ સાપનો કણિયો મોટો બોરિંગ થાય, અગ્નિના કણિયામાંથી દાવાનળ પ્રગટે, તેમ રાગના કણિયામાંથી 14 રાજલોકનો સંસાર ઉભો છે. રાગ રહિત જે બન્યા તે જીતરાગ, અને જે જીતરાગ તે જીત દ્વેષ. રાગ ગયો તો દ્વેષ પણ ગયો. અલંકારિક ભાષામાં કહેવું હોય તો રાગ પાટવી કુંવર છે અને દ્વેષ ફટાયો કુંવર છે. રાજાઓની આ પરિભાષા છે. રાગ જશે તો દ્વેષ પણ જશે. પહેલું સૂત્ર જીતરાગ વિતરાગ, બીજું સૂત્ર જીત દ્વેષ, અને ત્રીજું જીત મોહ.
મોહ એ મહારાજા છે, સંસારનો ખરો મહારાજા છે, અને તેનું સામર્થ્ય 14 રાજલોકમાં છે. એ મોહરાજાની અવિદ્યા નામની નટખટ પત્ની છે, તેનું નામ છે માયા. એ મોહરાજાના માયાના બે સંતાનો, એકનું નામ રાગ અને બીજો દેશ. આ કુટુંબ ઓળખી લીધું. તેમને કોઈ ઓફિસ નથી, ચૂંટણી થતી નથી, મત મેળવવામાં હોતા નથી, ને તેમનું રાજ્ય પણ નષ્ટ થતું નથી. અનંતકાળથી તેઓ જગતના બધા જીવો ઉપર રાજ્ય કરે છે. એમને ફક્ત અળગમું હોય તો સંતો ઉપર, બાકી બધા સારા લાગે. અહંકાર અને મમત્વને કારણે રાગદેશ પેદા થાય છે. અહંકાર મમત્વને કાઢવાની વાત કરવી તો સહેલી છે, પણ રગરગમાં એ ઠાંસી ઠાંસીને ભરેલા છે. કેમ જશે? બહુ જાગૃત રહેવું પડશે. અહંકાર તો ગમે ત્યાં ઉભો થશે. એક ભાઈનું મોઢું સહેજ પડેલું હતું. કોઈએ પૂછ્યું, આજે આમ કેમ લાગે છે? તે ભાઈ જોરથી તાડક્યા, ખબર નથી આજે ઉપવાસ છે. બાપરે, આટલા જોરથી તાડુકીને કહેવાનું? એને કોઈ પૂછનાર મળવો જોઈતો હતો ને જાહેરાત કરવી હતી કે આજે મારે ઉપવાસ છે. પૂછનાર મળે તો મજા આવે. અહંકાર સૂક્ષ્મ છે, મમત્વ સૂક્ષ્મ છે. અહંકાર અને મમત્વ અથવા રાગ અને દેશ એમાંથી 4 કસાયો ઉત્પન્ન થાય છે.
શું શું વાત કરી! પહેલો શબ્દ છે જીતરાગ, બીજો શબ્દ જીત દ્વેષ, ત્રીજો શબ્દ છે જીત મોહ. જ્યારે ભગવાન દીક્ષા લેવા નીકળે છે ત્યારે ઘરની સ્ત્રીઓ સરસ ગાતી હોય છે, જીત નિશાન ચડાવજો રે, મોહને કરી ચકચૂર હો લાલ. તેઓ એમ કહે છે કે તમે સંસારને છોડીને અમને બધાને મૂકીને વૈરાગ્યના માર્ગે જઈ રહ્યા છો, તમારું કલ્યાણ થાવ. તમે હવે મોહને જીતી લેજો ને વિજયનો ધ્વજ ફરકાવજો, વિજયના ડંકા વગાડજો. મોહમાંથી રાગ આવે, દ્વેષ આવે, મોહમાંથી અહંકાર અને મમકાર આવે, અને મોહમાંથી 4 કસાયો પણ આવે. જેમ બાળક માને ભજવે છે તેમ 4 તોફાની કસાયો છે તે આત્માને બહુ ભજવે છે. તેઓ બહુ જ જબરા છે, કોઈના કાબૂમાં ન રહે તેવા છે. ઓળખી લો તેમને, क्रोध मान माया लोभ आ चार तपस्वी ने पण पजवे, ज्ञानीओ अने संतो ने पण पजवे, बलबला ने पजवे छे। आ चार नी फौज गमे त्यां पहोंची जाय, માત્ર ઘરમાં આવે તેમ નહીં પણ મંદિરમાં અને આશ્રમોમાં પણ પહોંચી જાય, જંગલમાં જાઓ તો ત્યાં પણ આવે। મળી ચાર ચંડાળ ચોકડી મંત્રી નામ ધરાયા। આ ચાર ચંડાળ ચોકડી ક્રોધ માન માયા અને લોભને જીતવાના છે। લોકો કહેશે કે એક ક્રોધને જીતવો કઠણ પડે છે, તો ચારની સી વાત કરવી?
હે પરમાત્મા, આપે આ ચારે કષાયોને જીત્યા છે માટે જીત કસાય છો। આત્માર્થી પરમાત્માની આંતરિક અવસ્થા જોશે અને મતાર્થી ભગવાનની રિદ્ધિ સમવસરણ, શરીરનું સૌંદર્ય, તેનું પ્રમાણ, તેમના નાક કાન હોઠ કેવા છે તે જોશે। પરમાત્મા વિતરાગ, વિત દ્વેષ અને વિત મોહ છે, તેઓ ચાર કષાયથી રહિત છે। કાનમાં ખીલા ઠોક્યા તો પણ પ્રભુ ઉભા રહ્યા, સહેજ પણ ગુસ્સો નહીં, ને 64 ઇન્દ્રો આવી મસ્તક ઝુકાવે છે તો પણ અહંકાર નહીં, રાગ નહીં। આ પચાવવું મુશ્કેલ છે। રાષ્ટ્રપતિ જો આવે તો તેમની સાથે ફોટો પડાવે અને બતાવે કે જુઓ મારે ત્યાં રાષ્ટ્રપતિ આવેલા, મારે ઓળખાણ છે। આ અહંકારનો ખેલ છે, જેને એક પણ કસાય નથી તેવા પરમાત્મા જીત કસાય છે। આવી ઓળખાણ આત્માર્થી કરે, પાંચ ચોર અજહુ તોય લૂંટત તાસ મરમ નહીં જાણા। છેલ્લી વાત જીતેન્દ્રિય, ચાર કસાય તો નટકટ છે પણ પાંચ ઇન્દ્રિયો પણ ઓછી ઉતરે તેમ નથી, બહુ જબરી છે। આખો દિવસ એમાં જ જાય છે, ખાવામાં, સૂંઘવામાં, જોવામાં અને સાંભળવામાં। આખું રસોડું એક જીભ માટે, ડ્રોઈંગ રૂમ સ્પર્શ ચામડી માટે। લાખો રૂપિયાનું ફર્નિચર અમે કરાવ્યું છે, આવું ફર્નિચર કોઈને ત્યાં નથી। મજા છે આ સ્પર્શની, પાંચ ઇન્દ્રિયોની। આ પાંચ ચોર રોજ લૂંટ કરે છે, જીભ આંખ કાન નાક સ્પષ્ટેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયો આપે જીતી લીધી છે, માટે હે પરમાત્મા આપ જીતેન્દ્રિય પણ છો, આપના ચરણોમાં અનંત વાર વંદન હો। આવી રીતે ઓળખીને જે વંદન કરે છે તે આત્માર્થી।
જે જીન દેહ પ્રમાણને સમવસ્ત્રણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું, રોકી રહે નિજ બુદ્ધિ। બસ આટલામાં અટકી ગયો, ધક્કો માર, આગળ વધ। આ જીનદેવનું વર્ણન છે, જેઓ સમવસ્ત્રણમાં બેઠા છે, જેઓ સુંદર દેહમાં બેઠા છે, પણ તેઓ વિતરાગ છે, વિત દ્વેષ અને વિત મોહ છે તે તું જો, તેઓ કસાઈ રહિત છે તે તું જો, અને તેમને ઇન્દ્રિયો જીતી છે તે તું જો। જોવા જેવા તો તે છે, સમવસ્ત્રણ જોવું હોય તો જો, એની ના નથી, એ બાહ્ય દેખાવ છે। કરોડો દેવો તેમના ચરણોમાં બેસે છે, ઝૂકે છે, તે તેમની પુણ્યની સંપત્તિ છે। તારે તો તેમની વિતરાગતા, કસાઈ રહિત અવસ્થા જોવા જેવી છે, મોહરહિત અવસ્થા જોવા જેવી છે। આ વાત પરમ ગંભીર છે, તેને જેટલી સમજી શકાય તેટલી સમજવા કોશિશ કરજો। તીર્થંકર દેવ કેવા અદ્ભુત છે અને અપૂર્વ છે, એટલું તો જાણો, જાણ્યું હશે તો કોક દિવસ ઉલ્લાસ આવશે, પ્રેમ પ્રગટ થશે, ભાવ જાગશે, અને નહીં જાણીને માત્ર બાહ્ય વર્ણન જો જાણશો તો એમાં જ બુદ્ધિ અટકી જશે। ત્યાં ન અટકતા થ્રુ આઉટ તીર્થંકર પરમાત્માની આંતરિક અવસ્થા જેવી છે તેવી તમે જાણો તો કલ્પિત રાગ નહીં થાય અને સાચી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થશે। પ્રત્યેક શબ્દને સ્પષ્ટપણે ઊંડા ઉતરી વિગતવાર સમજવાનો પુરુષાર્થ કરજો। ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ, દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર।
અહીંયા બીજી વાત પૂરી થાય છે, મતાર્થીના લક્ષણ। મતાર્થીના લક્ષણની મોટી ભૂલ એ દેવ તત્વ ઓળખતો નથી, દેવ તત્વને ઓળખવા માટે એને કહ્યું કે એનું દેહ તત્વ પણ નહીં અને એનું બાહ્ય વૈભવ ઐશ્વર્ય પણ નહીં। દેવને ઓળખવા માટેના પાંચ જે મુખ્ય લક્ષણો છે એ આપ્યા, જે આત્માર્થી એના ઉપરથી ઓળખ્યા। કયું કયું? પેલો અમારો દેવ છે એની ઓળખાણ શેમાં છે? તો કે જીતરાગ છે. જીતરાગ છે એટલે જીત દ્વેષ છે, જીત દ્વેષ છે એટલે પાછો જીત મોહ છે. અને મોહના ચાર સંતાન છે એ કસાય છે. એ કસાયોને પણ એણે જીતી લીધો, મોહને જીતી લીધો છે એમ નહીં, મોહની સંતતિને પણ જીતી લીધી છે. ને તો ઘણીવાર મોહ જીતાઈ ગયો, સંતતિ રહી ગઈ. સંસારનો મોહ ગયો, સાધુ થયો. કસાય ભેગા આવ્યા, કસાય ભેગા આવ્યા એટલે એમણે કહ્યું કે આ કસાય પજવે છે, સંતોને પજવે છે, જ્ઞાનીઓને પજવે છે, ઘરમાં પજવે છે, ઉપાશ્રયમાં આવી જાય છે અને જંગલમાં પણ આવી જાય છે, આ કસાય તો એવા છે. તો એ કહ્યું કે ત્યાં એને વાત કરી કે ભાઈ એ ચંડાળ ચોકડી છે, એને જીતવા પડે, પણ હે પરમાત્મા આપે તો કસાઈને પણ જીત્યા છે. કે કોઈએ કાનમાં ખીલા ઠોકા તો તમે ક્રોધ ન કર્યો, કોઈએ કોઈ પણ પ્રકારનું અપમાન કર્યું તો તમે ત્યાં કંઈ પ્રકારનું માન તમારું ભંગ થયો, માન કસાઈનો એવો કંઈ ભાવ ન કર્યો. પરમાત્માના જ્ઞાનીઓના ચરિત્રની અંદર ક્રોધ માન માયા ને લોભ એ ક્યાંય દેખાય નહીં, ભલે ગમે તે પ્રકારના એના ઉપર પરિસર આવે કે ઉપસર્ગ કરવામાં આવે તો પણ કસાયનો આવિર્ભાવ થતો નથી. આ ત્રીજું કહ્યું, અહંકાર સેજ પણ આવતો નથી, પોતાના તપનો નથી આવતો, પોતાની રિદ્ધિ સિદ્ધિનો નથી આવતો. નહીં તો અમુક અવસ્થા એવી આવે છે કે ત્યાગમાં તપશ્ચર્યા કરતાં કરતાં અમુક પોતાની શક્તિઓ પણ ઉત્પન્ન થાય છે. જો પ્રભુ ધારત તો પોતાની શક્તિ વડે ઉપસર્ગ કરનારને પરાસ્ત કરી શકત, પણ એ પણ કર્યા નથી. કેમ કે એને માટે કસાય ભાવ આવવો જોઈએ, દ્વેષ ભાવ આવવો જોઈએ, તો દ્વેષ તો છે ને, કસાય નથી. તો પ્રભુ ક્યારેય કોઈ પણ કસાય ભાવથી કોઈની સાથે વર્તન કરતા નથી. તો જીત મોહ થયા પછી જીત કસાય થયા. અને છેલ્લી વાત કરી કે ભાઈ જીતેન્દ્રિય છે, આ કસાય નટખટ છે પણ ઇન્દ્રિયો પણ જરાય ઓછી ઉતરે એમ નથી. કેમ કે એ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી શરીરની સાથે ઇન્દ્રિય તો છે. ગમે તેટલું આપણે બધું છોડીને નીકળીએ પણ શરીરને છોડીને નીકળી શકાય છે. આપણે સર્વસંગ પરિત્યાગ કરવો હોય, મુનિપણું લેવું હોય, સંન્યાસ થવું હોય, સાધુ થવું હોય, ગમે તે પ્રકારની અવસ્થા ધારણ કરવી હોય, પણ બધી અવસ્થા દેહની સાથે છે કે દેહથી પર છે? દેહને મૂકી રાખો ને પછી નીકળાય એવું થાય? હવે દેહની સાથે અચૂક રીતે જોડાયેલી એવી એની ઇન્દ્રિયો, દેહની સાથે દેહમાં અચૂક રીતે જોડાયેલી એવી ઇન્દ્રિયો. હવે આ ઇન્દ્રિયો છે તો એના વિષયો છે જ. આંખ છે તો જોવાનું કામ તો કરે જ. આંખ છે ને આપણે કે તું જો નહીં એવું કેમ ચાલે? કાન છે સાંભળે નહીં એમ કેમ ચાલે? નાક છે સૂંઘે નહીં એમ કેમ ચાલે? અને જીભ છે એ રસનો ભાવ ન કરે એ કેમ ચાલે? સ્પર્શેન્દ્રિયની અંદર સુખની અનુભૂતિ કરે એ કેમ ન ચાલે? એટલી સરસ મજાની વાત મૂકી છે કે કસાઈની અંદર કદાચ એક કસાઈ તો તારે જાગૃત કર, મનની અંદરથી તે કસાઈને જીતી લીધો તો કસાઈ ક્યાંય સાથે નથી, કસાઈને સાથે નથી, પણ ગમે તે અવસ્થા હોય તો ઇન્દ્રિયો તો સાથે ને સાથે સાથે જ છેલ્લી અવસ્થા સુધી એની ઇન્દ્રિયો તો સાથે. પણ પ્રભુ એટલા માટે જીન શબ્દ મૂક્યો કે જીતનાર ઇન્દ્રિયોને જીતનાર. જીતેન્દ્ર, જીનેન્દ્ર, જીનેન્દ્રિય, જીનેન્દ્ર એ બધી જગ્યાએ શબ્દ આવે છે જેણે ઇન્દ્રિયોને જીતી છે. એટલે બીજું લક્ષણ કહે છે આત્માર્થી જીવને કે તું પેલા દેવ તત્વમાં ઓળખવાની ભૂલ ક્યારે કરીશ નહીં. ગુરુમાં જેમ આત્મજ્ઞાન હોવું જરૂરી છે એમ દેવ તત્વની અંદર પણ આ પાંચ ગુણ હોવા જરૂરી છે. કયા કયા? જીત રાગ, જીત દેશ, જીત મોહ, જીત કષાય અને જીતેન્દ્રિય. આને કહેવાય જીન. આ જીનનું સત્ય સ્વરૂપ અંતરંગ સ્વરૂપ છે, એ સ્વરૂપના આધાર ઉપર આત્માર્થી એને વંદન કરે. બસ આ બીજી વાત એમને જે કહેવી છે કે આ કહી છે કે આ ગુરુ તત્વની ભૂલ કાઢવાની અને પછી દેવ તત્વની પણ ભૂલ કાઢવાની. દેવ તત્વ અંગેની કોઈ માન્યતા કોઈ શ્રદ્ધા આ સિવાય જો હોય, જો એ જીત રાગ ન હોય, જીત દ્વેષ ન હોય, જીત મોહ ન હોય, જીત કસાય ન હોય અને જીતેન્દ્રિય ન હોય તો એ દેવ નથી. એટલે બધી સમ્યક શ્રદ્ધા થઈ ગઈ, અહીંયા સંકેત સાચું થઈ ગયું કે કોઈ મિથ્યા દેવ દેવીની માન્યતા રહેતી નથી, કોઈ મિથ્યા ગમે તે પ્રકારનું. પછી મેલડીએ ગઈ, સુરધન પણ ગયા અને પોતાના કુળગુરુ પણ ગયા અને માનેલા ગચ્છ ગુરુ પણ બધાય ગયા. ગજબની વાત મૂકે છે, બહુ વિસ્તારથી કહે છે, બહુ સમજાવીને કહે છે, જુદા જુદા દાખલા આપીને કહે છે, એટલા માટે કે વાત બરોબર બેસે. કે દેવને ઓળખવામાં ભૂલ કરશો નહીં. અમે વિતરાગના અનુયાયીઓ છીએ, અમે જીનના અનુયાયીઓ છીએ અને જીનના અનુયાયી તરીકે અમારા દેવની શ્રદ્ધા, અમે જે દેવની શ્રદ્ધા ઉપર ચાલીએ, જે દેવની પૂજા કરીએ, જે દેવની ભજના કરીએ, જે દેવની સ્તુતિ કરીએ, એ અમારો દેવ વિતરાગ છે. આ બધાનો સરવાળો પાંચ યાદ ન રહીએ. ફરીથી પાંચ કયા? જીત રાગ, જીત દ્વેષ, જીત મોહ, જીત કસાય અને જીતેન્દ્ર. આ યાદ ન રહે એક શબ્દ વિતરાગ. વિતરાગ શબ્દ, આ વિતરાગતા સમજાઈ જાય. કૃપાળુદેવે લખ્યું છે કે વિતરાગ શબ્દ સમજવો બહુ ગુઢ છે. અને વિતરાગ ન કીધું પણ આ વિતરાગની છે. આમાં એ શબ્દને પાછું વિતરાગતા સાથે જોડશો ને, સર્વજ્ઞતા શબ્દ સમજવાનો એટલે આખા જગતના પદાર્થને એને સમજવાનું છે, જાણવાનું છે. કોઈ પણ પદાર્થ એનાથી અછૂતો રહેતો નથી. એક જગ્યાએ, કોઈ જગ્યાએ આવું બધું વાંચવામાં આવે, તમે બહુ વાંચતા હો તો ખબર પડે કે જ્ઞાન આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. આવું બધું આવે પણ ચિંતન ન કર્યું હોય. જ્ઞેય નથી, ગમે તે પ્રકારનો જ્ઞેયથી પણ પર એનું જ્ઞાન છે. કોઈ જ્ઞેય ઉત્પન્ન થાય તો એને પકડી લે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્ઞેય હોય કે ન હોય એટલે એનું જ્ઞાન નથી, જ્ઞેયના અભાવમાં જ્ઞાન નથી. આ બધી પણ આ વિષય આપણો એટલા માટે નથી કે બધા નયના શાસ્ત્રો છે ને આવા બધા બહુ આવે કે આત્મા જ્ઞાન પ્રમાણ છે ને આત્મા જ્ઞેય પ્રમાણ છે ને આવું છે ને તેવું છે ને આ બધું લઈ પછી એટલે બધું ચડાવી દઈએ કે મૂળ વાત શું હતી ભૂલી જાય. મૂળ વાત ભૂલાઈ જાય એટલે આપણે એ બધી ચર્ચામાં પડતા નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સર્વજ્ઞનિતા સમજવા માટે એ વાત છે. સર્વજ્ઞ ગુઢ એટલા માટે કીધો છે કે એમ સમજતા નહીં કે આ પદાર્થ છે ને હું જાણું છું માટે જ્ઞાન છે, તો પણ જ્ઞાન વિદ્યમાન છે. કંઈ પણ જાણવાનું જ્ઞેય નથી તોય જ્ઞાન છે. કારણ કે જ્ઞાન સ્વપ્રકાશક અને પરપ્રકાશક છે. પોતે તો છે, સ્વપ્રકાશક છે. અદ્ભુત એ બધી વાતો બહુ સૂક્ષ્મતામાં છે. આપણે એની અત્યારે ચિંતા ન કરીએ પણ અત્યારે તો આ વિતરાગ શબ્દ સમજવો બહુ કઠિન છે જે કૃપાળુદેવે લખ્યો છે. એટલા માટે કે ક્યાંય બાહ્ય દ્રષ્ટિ આવતી જ નથી. કારણ શું છે કે જીનપદ છે એ જ નિજપદ છે. આની મહત્તા એ છે કે જો જીનપદમાં ક્યાંય ડખો કર્યો, ક્યાંય ભૂલ કરી તો ક્યાં વાંધો આવશે? નિજપદ કોઈ જ નહીં સમજાય. સ્વરૂપની એને ક્યારે અનુભૂતિ નહીં થાય. કારણ કે એને કંઈક ને કંઈક પેલું તત્વ છે એને એમ થાય કે એવું જ મારું છે, નથી તારામાં, એનામાંય નથી, તારામાંય નથી, એને માની લીધું તો તારામાંથી જશે નહીં. જેમ ઘણા શું કરે, જીનના જેવું જો બહારનું વખાણ હોય તો એવું જ કરે કે મારા ભગવાન મુરલીધારી છે ને પોતે મુરલીને ઊભો રહીએ, મારો ભગવાન મોરપીચ ધારી છે તો પોતે બોલું બાંધી અને એક અંદર મોરપીચ રાખે છે. પણ મારો ભગવાન વિતરાગ છે આપણને આપણી દશા નથી. જીનની ઓળખાય છે, જીનની ઓળખાય તો શ્રદ્ધા કઈ કરવાની છે કે જીન પદ એક હતા, ભેદભાવ નહીં. પણ જીનમાં ડખો કર્યો તો અને આવું આવે છે, ઘણી જગ્યાએ આવી મુશ્કેલી થાય છે. ભગવાનની અંદર આરોપણ કરે અને એ ચિહ્નો પોતામાં દાખલ કરે એ ક્યારેય પોતાના શુદ્ધ સ્વરૂપને ધારણ કરી શકશે, શુદ્ધ સ્વરૂપને કરી શકે. બહુ આ મુશ્કેલી છે. દાખલા તો જબરજસ્ત આપણે વિચાર્યો હતો કે પેલા સુંદર ગુરુ હતા ને, સુરદાસ, સુરદાસને પણ કૃષ્ણ દર્શન સુલભ હતા પણ રામ દર્શન સુલભ બની શક્યા. બહુ મુશ્કેલી છે. માટે ક્યાંય ન કરવું. દેવ તત્વની અંદર આ પાંચ, અને પાંચ ન સમજાય તો વિતરાગ, અને વિતરાગ એટલા જ માટે કઠિન કીધું કે વિતરાગમાં પાંચે પાંચનો સમાવેશ છે, પાછું ભૂલાય નહીં. તમે એમ કહો કે મારા ભગવાનને કાંઈ કરો તો જાદુ મારીને તારું ધત્યાનાશ કરી નાખે, તો તારા ભગવાન માટે કસાય મૂકો, ક્રોધ મૂકો ને. મારો ભગવાન રાજી થઈને બધું આપી દે તો તે રાગ મૂકો ને, લોભ મૂકો ને. હવે તું કોઈ દિવસ તારા સ્વરૂપને પામી શકીશ નહીં. બહુ મહત્વની વાત છે એક એક વાત. અને આ જીવને અનંત કાળની આ ભૂલ એને એના બધા સાધનો નિષ્ફળ કરાવે છે. એને પરમાત્મામાં પણ, પરમાત્મા મારું કંઈક કરશે આવી શ્રદ્ધા હજી કેટલાય લોકોની પ્રાર્થનામાં છે, દર્શનમાં છે. એ જ્યારે પ્રભુના દર્શન કરે, હું વિતરાગના દર્શન કરું છું, આ કંઈ ન કરે મારું, એને રાગ નથી તો મારું શું કરે? છતાં અપેક્ષા શું છે? લેસ માત્ર લૌકિક અપેક્ષા છે, સ્પૃહા છે, ઈચ્છા છે, એ આપણા શુદ્ધ પ્રણામ નથી. એટલે યશો વિજયજીએ કહ્યું કે યોગના બીજ શુદ્ધ પ્રણામો રે જીનવરને, તો જીનને જીન થઈને ઓળખ અને એને શુદ્ધ પ્રણામ કરતા વાળજો. આપણા પ્રણામ શુદ્ધ નથી. અને આ વાત હોવાને કારણે જુઓ, જ્યારે કોઈ પણ જગ્યાએ ભગવાનની પૂજાના, ભગવાનને આંગીના, સેવાના બોલી બોલાવતા હોય ત્યારે એમ કે ભગવાનનું ચોથું સ્વપ્ન તિસલા માતાનું, લક્ષ્મીનું, તો તમને લક્ષ્મી આવશે. એટલો એટલો 10 મણ, 25 મણ, 50 મણ, 100 મણ શેનું ઘી છે? લક્ષ્મીજીનું છે. ઓલું પણ સિંહનું છે તો ઓલી, પણ એ લક્ષ્મી ન મળે, આ લક્ષ નથી. અને એ આખા સમુદાયની અંદર આપણે ઘણી વાર કહીએ છીએ ને કે હજારો વર્ષ થયા આ માર્ગ છિન્ન ભિન્ન ખંડ ખંડિત થઈ ગયો છે, બધી જગ્યાએ આ જ ચાલે છે, આવું જ આરોપણ છે, અને એમાં જ મજા છે. એને આ બીજું અટક કોણ અટકાવે છે તને? તો જી હજી તું દેવ સ્વરૂપને પણ સમજતો નથી. આ દેવ સ્વરૂપની બીજી ગાથા અહીંયા પૂરી થાય છે વિશેષ અવસરે.